પ્રવચન નંબર 79 તારીખ 9/9/88 54 મિનિટ સમયસર ગાથા 56
સમયસર પરમાનુ શાસ્ત્રો છે એનો અજીવ નામનો બીજો અધિકાર ગાથા 56 એનું મથાળું. હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાધિક ભાવો સ્પર્શ સ્કંધ વર્ણ રાગાદિ વિભાવ ભાવો અને ગુણસ્થાન આદિ વિશેષ વિભાવ ભાવો જીવના નથી એમ આ ફરમાયું 50 થી 50 કરતા સુધીમાં 50 થી 55 કે એ બધા ભૂતગલમય ભાવો છે. ભૂતગલના સંગે ઉત્પન્ન થયેલા ભાવો હોવાથી એ ભૂતગલમય ભાવો કહે છે, એનાથી આત્મા જુદો છે એમ આપે કહ્યું. ભલે આપે એમ કહ્યું કે જ્ઞાનીઓને અભેદનો અનુભવ કરતા એ ભેદ દેખાતો નથી માટે એ જીવ નથી એમ પણ આપે કહ્યું. તો મારો એક પ્રશ્ન છે કે ગુણસ્થાનને માર્ગના સ્થાન અને રાગદ્વેષ મોહના ભેદો જીવના નથી એમ આપ કહો છો તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં એટલે તત્વાર્થ સૂત્ર આદિ ગોમર્સાર આદિ કર્ણાનુયોગ ચરણાનુયોગ પ્રથમાનુયોગ આદિ બધા સિદ્ધાંત શાસ્ત્રોમાં તે જીવના છે એમ કહ્યું છે. આપ જીવના નથી એમ કહો છો, બીજા આગમની અંદર અમે વાંચ્યું છે તો એ ભાવ જીવના છે એમ કહ્યું છે. આપ ના પાડો છો, બીજા આચાર્યો કહે છે કે જીવના છે. તો જીનાગમમાં વિરોધ તો હોય નહીં ક્યાંય, પરસ્પર વિરોધ ક્યાંય કથનમાં ના આવે તો પછી આપ જીવના ના પાડો છો ને બીજા જીવના કહે છે તો એમ કહ્યું છે તેનો ઉત્તર શું છે? કૃપા કરીને જે 11મી ગાથામાં વ્યવહાર સગળો હુકાર છે એનું આ ગાથામાં કારણ આપે છે કે વ્યવહાર નહીં આશ્રય કરવા યોગ નથી, એમાં અહંબુદ્ધિ કરવા યોગ નથી, પરિણામ માત્ર આત્માથી ભિન્ન છે એ દ્રષ્ટિમાંથી છોડવાયો છે એમ આપ કહો છો તો વ્યવહાર ભૂતાર છે તો એનું કારણ શું, અસત્યાર છે તો એનું કારણ શું, તે ગાથામાં ખુલાસો આપે છે. વર્ણાદિ ભાવો જીવના નથી એનું કારણ શું, એ કારણ આપે છે પોતે. વર્ણાદિગુણ સ્થાના ભાવો જીવના વ્યવહારથી પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય નથી. ગાથાનો અર્થ આ વર્ણથી માનીને ગુણસ્થાન પર્યંત ભાવો એટલે પરિણામના ભાવો, પર્યાયરૂપ ભાવો, ઉત્પાદરૂપ ભાવો કહેવામાં આવ્યા છે એ વ્યવહારથી તો જીવના છે, વ્યવહાર નહીં એ જીવના છે, માટે સૂત્રમાં કયા છે. પરંતુ નિશ્ચયના મતમાં તેમના માના કોઈ પણ જીવના નથી. મિથ્યાત્વના પરિણામ જીવના નથી, સમ્યક દર્શનના પરિણામ જીવના નથી, યથાખ્યાત ચારિત્ર જીવના નથી, શારીરિક કેવળ જ્ઞાન પણ જીવના નથી. વ્યવહારને કહેવામાં આવ્યા છે, પણ નિશ્ચયનીથી જોવામાં આવે તો તેમાંના કોઈ પણ ભાવો જીવના નથી. એટલે શું? વ્યવહાર નહીં જીવના છે એમ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું. એ જ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે નિશ્ચયને જીવના નથી. તો વ્યવહારને છે ને નિશ્ચયને નથી એટલે શું? વ્યવહારને છે એટલે આત્મા જે નિશ્ચયનીનો વિષય નાયક શુદ્ધ આત્મા ત્રિકાળી છે, સામાન્ય સામાન્ય એકરૂપ, એ ખરેખર આત્મા છે, એ સ્વભાવ છે આત્માનો. અને સ્વભાવની સાથે સાથે એક પર્યાયનો સંયોગ રહે છે. સ્વભાવ અને સંયોગ બે સાથે સાથે, પર્યાયને સંયોગ વિયોગ કયો, એ સંયોગી ભાવ છે, કર્મના સંગે થાય છે માટે સંયોગી ભાવ છે. અને જે શુદ્ધ આત્મતત્વ છે એની સંયોગથી ઉત્પત્તિ થતી નથી, માટે સંયોગનો અભાવ થાય તો પણ એનો નાશ. જે સંયોગની ઉત્પત્તિ થાય એનો તો વિયોગ થાય, પણ જે સ્વભાવભૂત છે અનાદિ આત્મા, એ ખરો આત્મા નિશ્ચયનીનો વિષય છે, એ સ્વભાવ છે. સ્વભાવની જોડે પર્યાયનો સંયોગ છે ખરો, પણ એ પરિણામ ઉપર જીવનો આરોપ આપીને એને પણ જીવ કહેવામાં આવે છે. વ્યવહાર નહીં જેમ કે મનુષ્ય તે જીવ છે એવો ઉપચાર કરવામાં આવે છે, કેમ કે ભગવાન આત્મા એ વખતે અત્યારે એને મનુષ્યની પર્યાયનો સંયોગ છે, પણ મનુષ્યની પર્યાયરૂપ આત્મા થતો નથી. પણ એ મનુષ્યની પર્યાય ઉપર જીવ ન હોવા છતાં પણ આ જીવ નથી, છતાં આના ઉપર આરોપ આપવો કે મનુષ્ય તે જીવ એ કથન અસત્યાર્થાર્થ છે, કથન સાચું નથી. વ્યવહાર નહીં મનુષ્યને જીવ કહેવાય, નિશ્ચય નહીં મનુષ્ય તે જીવ નથી. જીવ તો ચૈતન્ય મૂર્તિ આત્મા છે એમ સ્થૂળ દ્રષ્ટાંત. એવી રીતે જે તત્વાર સૂત્ર આદિ આગમ ગ્રંથોમાં સિદ્ધાંત ગ્રંથોમાં, સિદ્ધાંત એટલે શું? સિદ્ધાંત એટલે પદાર્થની સિદ્ધિ કરે તેનું નામ સિદ્ધાંત. આગમ પદાર્થની સિદ્ધિ કરે છે, અને પરમાગમ જે પરમાગમ છે સમયકારાદી એમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. અથવા દ્રવ્યાનુયોગ અધ્યાત્મ શાસ્ત્રમાં આત્માની સિદ્ધિ થાય છે, અને આગમમાં સિદ્ધાંતમાં પદાર્થની સિદ્ધિ થાય છે. પદાર્થની સિદ્ધિ દ્રવ્યમાં પર્યાયથી થાય, દ્રવ્યને પર્યાયથી પદાર્થની સિદ્ધિ થાય. દ્રવ્ય વિના પર્યાય નહીં, પર્યાય વિના દ્રવ્ય વિની એ જે સિદ્ધાંત શાસ્ત્ર છે એ પદાર્થની સિદ્ધિ કરે છે, પરથી જુદું પાડે છે. અને અધ્યાત્મ શાસ્ત્ર દ્રવ્યાનુયોગ શાસ્ત્ર છે એ પરિણામથી આત્મા ભિન્ન છે એમ બતાવે છે. સિદ્ધાંત પર્યાયથી સહિત દ્રવ્ય છે એમ કહે છે, અને દ્રવ્યાનુયોગ અધ્યાત્મ શાસ્ત્ર કહે છે પર્યાયથી આત્મા ભિન્ન છે, રહિત છે, તે ઉપાધિ તત્વ છે. એટલો બે આગમ અને અધ્યાત્મમાં આટલો તફાવત છે. તો સિદ્ધાંતમાં તો એ પરિણામને જીવના કહેવાય, પદાર્થની સિદ્ધિ માટે અને પરથી જુદું પાડવા માટે. પણ નિશ્ચય નહીં તો કેવળ માત્ર સ્વભાવભાવને સ્વીકારે છે, વિભાવને જીવપણે સ્વીકારતું નથી. व्यवहार नहीं विभाव ने स्वभाव किए, निश्चय नहीं स्वभाव ने स्वभाव किए, अने विभाव स्वभाव नहीं एम निषेध करे। तो हवे ए टीका आपे लईए नहीं, आटलू काल में आटलू निश्चयनी मत में तेमना में कोईपण जीवना टीका अही એટલે આ ગાથામાં વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી થવાથી નહીં ત્રણેય કાળ વ્યવહાર નહીં પર્યાયને જ પ્રસિદ્ધ કરે છે, એનો વિષય પર્યાય જ છે, વ્યવહાર નહીંનો વિષય પર્યાય જ છે, અને પર્યાયને જ જીવ કહે એમ નામ વ્યવહાર, અને દ્રવ્ય સ્વભાવને જ જીવ કહે એનું નામ નિશ્ચય। વિહી વ્યવહાર નહીં પર્યાય આશ્રિત શબ્દ છે, પરાશ્રિત નથી લેખું, પર્યાય આશ્રિતમાં ખૂબી છે, પરાશ્રિત કહે તો એમાં શરીરનો સંબંધ અને જીવની યોગ્યતા, અને પર્યાય પરાશ્રિત કહે તો એમાં રાગાદી જ આવે, કર્મના સંગે પરાશ્રિત ભાવ રાગાદી છે, પરાશ્રિત પણ પર્યાયાશ્રિત વ્યવહાર નહીં પર્યાયાશ્રિત છે। એમાં શું છે કે એમાં બધા ગુણસ્થાનો બધા આવી જાય, યથા ક્યાં ચારિત્ર ને કેવળ જ્ઞાનની પર્યાય છે, એ પર્યાય આશ્રિત છે, શાયિક ભાવ પણ પર્યાય આશ્રિત હોવાથી વ્યવહારની વિષય છે। શાયિક જે ભાવ છે કેવળ જ્ઞાન યથા ક્યાં ચારિત્ર શાયિક સમ્યક દર્શન એ પર્યાય આશ્રિત છે, પરાશ્રિત નથી, ભલે પરની અપેક્ષાનો અભાવ કયો પણ જેમ રાગ પરાશ્રિત છે એમ નથી, પણ એ પર્યાશ્રિત છે, દ્રવ્યાશ્રિત નથી, પર્યાયાશ્રિત એટલે માત્ર પર્યાયને જ પ્રસિદ્ધ કરે તેનું નામ વ્યવહાર નહીં છે, અને માત્ર દ્રવ્ય સામાન્યને પ્રસિદ્ધ કરે એનું નામ નિશ્ચય નહીં છે। માર્મિક વાત, પર્યાય આશ્રિત શબ્દ કેમ લીધો, પરાશ્રિત હોય તો એકલો વિભાવ ભરાગાદી કસાય આવે, અકસાય ભાવ ના આવે, અને અકસાય ભાવ તો ઉત્પન્ન થાય છે સાધકને, અને એ તો સ્વાશ્રિત છે અપેક્ષા, એનું લક્ષ તો આત્મા છે ને, આત્માને આશ્રય થાય છે ને, એટલે પરાશ્રિત ન લખતા પર્યાય આશ્રિત, એટલે વ્યવહાર નહીં પર્યાયને અવલંબીને જ વાત કરે, પર્યાયને જોઈને જ એને જ આત્મા કીએ, એનો વિષય જ છે, એનો વિષય જ વ્યવહાર નહીંનો ધર્મ, પર્યાયને જ આત્મા કીએ કે જે આત્મા નથી નાશવાન છે, આ છે અભૂતાર્થ, વ્યવહાર નહીં સગળો અભૂતાર્થ, એટલે કે પર્યાય આશ્રિત હોવાથી અભૂતાર્થ છે, અને નિશ્ચય નહીં દ્રવ્ય આશ્રિત હોવાથી ભૂતાર્થ છે, એનો ખુલાસો આગળ કરશે આ ટીકાની અંદર, દ્રષ્ટાંત આપીને હમણાં ખુલાસો કરશે।
બહુ વિશાળતાથી આ વાત લખી છે,
પર્યાયાશ્રિત, પરાશ્રિત નહીં, પરાશ્રિતમાં તો એટલો રાગ આવે પણ વિતરાગ ભાવ ના આવે, નવો વિતરાગ ભાવ પ્રગટ થાય કે ને, એ પરાશ્રિત નથી પણ પર્યાયાશ્રિત છે, એ વિતરાગ ભાવ પ્રગટ થાય એ પર્યાયનો ધર્મ છે, દ્રવ્યનો ધર્મ નથી,
એના દ્રવ્યને આશ્રય થાય છે,
દ્રવ્યને
પર્યાય
નથી પણ પર્યાયાશ્રિત, પર્યાયાશ્રિત એટલે પર્યાયમાં વિતરાગ ભાવ છે પ્રગટ થાય છે, દ્રવ્યમાં વિતરાગ ભાવ પ્રગટ થતો નથી, જે પ્રગટ થાય પર્યાય હોય અને એ વ્યવહારની જ વિષય હોય, પ્રગટ છે એ નિશ્ચયની જ વિષય, પ્રગટ છે વિતરાગની મૂર્તિ, વિતરાગની પ્રતિમા જે છે આત્મા નાયક એ દ્રવ્યાશ્રિત છે, એ નિશ્ચયનો વિષય છે, અને જે વિતરાગ પ્રગટ થાય છે એ પર્યાયની વિષય વ્યવહારની વિષય છે, નવી પર્યાય પ્રગટ થાય
છે,
છે અને થાય છે, છે તે નિશ્ચયનો વિષય, થાય છે પ્રગતિ વ્યવહારની, પર્યાય આશ્રિત છે માટે પર્યાય છે એને આત્મા ન માનીશ, પર્યાયથી આત્મા જુદો છે અને દ્રવ્યથી પર્યાય જુદી છે, એટલે પર્યાયનો કરતા પર્યાય છે પણ દ્રવ્ય કરતા નથી, કેમ કે પર્યાય છે ધર્મ પર્યાયથી થાય દ્રવ્યથી ન થાય,
પર્યાય ધર્મથી ભિન્ન છે માટે પર્યાયનો ધર્મ કરતા
નથી, કેમ કે પર્યાય એટલે ધર્મ છે, પર્યાયમાં એ ધર્મ પ્રગટ થાય છે, બધા જે ઉપરના 50 થી 55 ગાથા કહી એ બધી પર્યાયના ધર્મ છે, અહીંયા તો કહ્યું કે પૂતગલ દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થતા એ બધા પૂતગલના પરિણામ થયા, અહીંયા અહીંયા એને પર્યાય આશ્રિત કહ્યું, પૂતગલના પરિણામ ન કહ્યા,
તો વ્યવહારને બી લાગુ નહીં પડે ને,
હા કેમ કે એ સ્વતંત્ર સત છે પર્યાય, દ્રવ્ય સત ને પર્યાય પણ
સત,
પ્રમાણથી એક સત છે ને નહીંથી બે સત છે, ઉત્પાદન દ્વિઉત્તમ સત એક સત છે પ્રમાણથી ને નહીંથી બે સત જુદા જુદા છે, એકમાં બીજાનો અભાવ છે, સામાન્ય વિશેષ રૂપ ન થાય ને વિશેષ, સામાન્ય દ્રવ્ય પર્યાય રૂપ થાય ને પર્યાય દ્રવ્ય ન થાય, પર્યાયના ધર્મો પર્યાય આશ્રિત છે, દ્રવ્ય આશ્રિત પર્યાયનો ધર્મ પ્રગટ જ ન થાય, પછી ઉચ્ચારથી ભલે કયો કે આત્માને આશ્રય સમય દર્શન થાય, એ વ્યવહાર છે, વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી ત્રણેય કાળ, ચોથો કાળ હોય પંચમ કાળ હોય ઋષુદેવ ભગવાનની હાજરી હોય કે ભગવાન મહાવીરની હાજરીમાં, વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, થવાથી નહીં હોવાથી ત્રણેય કાળ, જે જ્ઞાનનો અંશ પર્યાયને જુએ, જે જ્ઞાનનો અંશ પર્યાયના ભેદને જુએ એ બધો વ્યવહાર નહીં છે, એને જોતા આત્મા આત્મા નહીં આવે, એને જોતા પર્યાય આત્મા તરીકે ભાસશે તને તો મિથ્યા તો થઈ જશે, તને
આત્મા તો હાથ આવે નહીં,
હા
પણ
મિથ્યા તો થઈ જશે, કેમ કે વ્યવહાર નહીં નો વિષય આશ્રય કરવા એવું ઉપાધિ થતો છે, એની જીવ જ નથી, ખરેખર તો અજીવ છે,
ખરેખર તો અજીવ છે
અને ખરેખર પરદ્રવ્ય છે, આ જીવ અધિકાર છે ને, સમયસર તો સમયસર લગે હમકો પ્યારા, સમયસર લગે હમકો બેન બોલે છે, સમયસાર એટલે શુદ્ધાત્મા અમને પ્યારા લાગે છે, આ પર્યાય આશ્રિત વ્યવહાર અમને પ્યારો નથી, ઉપેક્ષા વર્તે છે, દ્વેષ વર્તો દ્વેષ કાચે આવે, ઉપેક્ષામાં દ્વેષ નહીં આવતા, ઉદાસીન પર્યાય પ્રત્યે પણ સાધક ઉદાસીન હોય છે, જ્ઞાન ને વૈરાગ ક્યારે પ્રગટ થાય, પર્યાયમાં બુદ્ધિ છૂટી ગઈ, પર્યાયની ઉપેક્ષા કોઈ જાણે છે ઉદાસીન થઈને કે છે આવે છે ને જાય છે, આવનહાર ને જામનહાર મેં તો જાણનાર હું, હા જાણું મેં જાણનાર, પછી શું બોલો આવે જાય, બોલો એકાદરી બોલો,
જો પૂજન જાનું ધ્રુજાન હારા જાનું મેં જાનન હારા દેખું મેં દેખન હારા
હું તો નાયકને જાણું છું આ વ્યવહારનો વિષય જે આવે ને જાય એને જાણતો નથી જાણતો હોવા છતાં નથી જાણતો કેમ કે મારું લખ્યા નથી આવી વાત છે માટે વ્યવહાર નહીં સગળો એ દુર્વાત યથાર્થ વાત છે એ જ વાતની વાત અહીંયા છપ્પન ગાથામાં થઈ છે એનો ખુલાસો છે 11મી ગાથામાં જે ગૂઢ શબ્દ મૂકી દીધો એનો જ હવે ખુલાસો આમાં છે એ સિવાય બીજી ગાથાઓ પણ આપણે કાઢી હતી એમાં એનો ખુલાસો વધારે 67માં આજ 270માં ને 56 ગાથા એ છે વ્યવહાર નહીં નહીં એટલે જ્ઞાનનો અંશ જે માત્ર પર્યાયને જાણે એમના વ્યવહાર નહીં એવો પર્યાય આશ્રિત હોવાથી વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી એટલે વ્યવહાર નહીં એટલે જ્ઞાનનો અંશ ઉત્પાદ વ્યયને પ્રસિદ્ધ કરતો હોવાથી પર્યાયને પ્રસિદ્ધ કરતો હોવાથી પર્યાય ધર્મને પ્રસિદ્ધ કરે દ્રવ્યને સ્વભાવને પ્રસિદ્ધ કરવાની શક્તિ એનામાં નથી
એટલે જીવને પ્રસિદ્ધ કરવાનો એનો સ્વભાવ
જ નથી કેમ કે એને વ્યવહાર નહીં ભેદને પ્રસિદ્ધ કરે અભેદને પ્રસિદ્ધ કરવાની શક્તિ એનામાં નથી વ્યવહારને ભેદને પ્રસિદ્ધ કરે અભેદને પ્રસિદ્ધ કરવાની શક્તિ એનામાં નથી
ભેદ છે તે જીવ નથી
જીવ નથી
ભેદ છે તે જીવ
જે જીવ છે એટલો જીવ છે માટે વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી હવે દ્રષ્ટાંત આપે છે જગતના જીવોને સમજાવવા માટે દ્રષ્ટાંતથી સમજાવી શકાય છે બીજો કોઈ ઉપાય છે એ દ્રષ્ટાંત આપે છે સફેદ રૂનું બનેલું વસ્ત્ર કેટલું લખ્યું સફેદ રૂ એનું બનેલું વસ્ત્ર હંમેશા રૂ સફેદ જ હોય અને એનું જ કપડું બને રૂ પીળું કાળું એવું ન હોય સફેદ જ હોય રૂ રૂ સફેદ એકલા રૂનું નહીં સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે છે તો કપડું સફેદ સફેદ રૂનું બનેલું હોય તો સફેદ જ હોય ને એ વસ્ત્ર જે હવે જોજો હવે પર્યાયની વાત આવી એ તો દ્રવ્ય વાત કરી પેલી દ્રવ્યની વાત કરી હવે પર્યાયની વાત કરી જે કસુંબા વડે રંગાયેલું છે લાલ રંગે રંગાયેલું છે કસુંબાથી રંગે છે ને કપડું એ લાલ હોય ને કે પીળું હશે જેવું હોય લાલ કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવની જેમ એ કપડાનો ઉપાધિ ભાવ થયો બીજાનો સંગ થયો કસુંબા રંગનો એટલે કપડાની અવસ્થા લાલ થઈ કપડું લાલ થતું જ નથી
કેમ કે સફેદ રૂપથી બનેલું છે
હા એ તો એવું ને એવું રહેવાનું છે આ તો રંગ ચડાયો અરંગી હતો કપડું તો અરંગી હતું રંગ વિનાનું સફેદ હતું પણ રંગના સંગમાં આવ્યું કપડું તો કહે છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ જો કૌંસમાં લાલ રંગ કહેવાય છે લાલ રંગની જેમ ઉદગલના સંયોગ હશે જેમ એટલે દ્રષ્ટાંત પૂરો થયો એટલે શું કહે છે કે કપડું જે લાલ તમને દેખાય છે એ કપડું લાલ છે એમ કોણ કહે છે કે વ્યવહાર નહીં વ્યવહારની સુકાન કહે છે કે એનો ધર્મ પર્યાયને જોવાનો છે તો પર્યાય લાલ થઈ ગઈ તો કપડું લાલ છે એમ વ્યવહાર નહીં કહે કપડું તો સફેદ છે અને લાલ રંગના સંયોગે એની પર્યાય અવસ્થા રાતી થઈ તો પર્યાય આશ્રિત છે એટલે કે પર્યાયનો ધર્મ છે એમાં ખૂબી એ છે કે લાલ રંગથી પર્યાય લાલ નથી થઈ પણ એની યોગ્યતાથી લાલ થઈ છે અને લાલ રંગ તો નિમિત્ત માત્ર છે. એટલે જે પર્યાયાશ્રિત શબ્દ લખ્યો છે ને એ કેવળ જ્ઞાન થયું છે, એ કર્મના ક્ષયથી નથી થયું, એની યોગ્યતાથી થયું છે, માટે પર્યાયાશ્રિત છે. સમજાવ એની યોગ્યતા છે માટે પર્યાયાશ્રિત થયું. કર્મના સદભાવ અને અભાવથી થાય છે એ ઉપચાર છે, એની યોગ્યતાથી થાય છે અનુપચાર છે, એટલે પર્યાયાશ્રિત થયું. પર્યાશ્રિત ન કહેતા પર્યાયાશ્રિત થયું. વાં 50 થી 55માં ઉપચારિત કર્યું, ઉદગમથી થાય છે એમ કહ્યું. અહીંયા પૂતગલથી થાય છે કાઢી નાખ્યું. બે 50 થી 55માં પૂતગલના પરિણામ કયા? પૂતગલના સંગે થાય છે ને સદભાવ અભાવ બે નિમિત્ત. એ નિમિત્તથી જો તો નૈમિતિક છે, અને નિમિત્તથી નિરપેક્ષ જો તો એનો વિભાવ સ્વભાવ છે પર્યાયનો, એની યોગ્યતાથી પર્યાયાથી બસ ક્ષણિક ઉપાદાન લીધું, નૈમિતિક કદ નહીં.
ક્ષણિક ઉપાદાન સ્વાભાવિક કયા?
સ્વાભાવિક નૈમિત તો વિભાવિક, નૈમિતિક કહો તો વિભાવ કયા? નૈમિતિક કહો તો નિમિત્ત કે અપેક્ષા આયા ને, અને યોગ્યતા કહો તો નિમિત્ત કે અપેક્ષા હે, તો નિરપેક્ષ હે. યોગ્યતા એક સમય માટે પર્યાય હતી. પર્યાયનું સત્પણું નીકળ્યું અને પરાધીનપણું નથી. પર્યાય લાલ રંગ આવે માટે લાલ થઈ એ ઉપચારનું કથન છે. લાલ થાય છે ત્યારે અનુકૂળ નિમિત્તે એનાથી થયું એમ ઉપચારથી કહેવામાં. હા હા, આ વાત 85 થી 58 ગાથા તમે જયારે શીખો આ બાતથી આવ્યા ત્યારે આપણે લીધી હતી ને કે જીવને પરિણામ ન હોય. એમાં પણ છેલ્લે ક્લોઝિંગમાં એમ લખે છે કે દ્રવ્ય કર્મથી પર્યાય થાય છે એ વ્યવહારનું કથન છે એમ લખ્યું છે. કેમ કે 62 ગાથામાં નિરપેક્ષ કેવું છે ને એની ધ્વનિ મૂકી દીધી. એમ 50 થી 55માં પૂતગલથી પરિણામ, પૂતગલમય પરિણામ, પૂતગલના સંગઠન એમ બધું આવ્યું કે નહીં એ આ કાઢી. એટલે પરાશ્રિત કહે તો એ 50 થી 55 કથા આવે, પણ પર્યાશ્રિત કે તોનું નીકળી જાય. આ તો કોઈ શાસ્ત્ર છે દ્રષ્ટિથી સમજાવ. 50 થી 55માં તો જે કંઈ ભાવો થાય છે જીવના પરિણામો જેટલા જેટલા બધા વિસ્તારથી કયા 29 બોલ, એને કર્મનો સદભાવ સંગ અને અભાવ બેની અપેક્ષા દો તો એ પૂતગલથી થયેલા કહેવાય. પણ જયારે પર્યાય સત અહેતુક જો તમારે ચિત કર્યું હોય તો નિમિત્તથી નિરપેક્ષ એની યોગ્યતાથી થાય, માટે પર્યાય આથી છે વ્યવહાર નહીં. સ્વાભાવિક ભાવ, પર્યાયનો સ્વાભાવિક ભાવ, પર્યાય સ્વભાવ છે. પર્યાયનો પણ વિભાવ સ્વભાવ ધર્મ છે એનો. પર્યાય પર્યાયથી થાય છે બસ.
સ્વયંદ્રમ કારણ નહીં, પરદ્રમ કારણ નહીં, પૂર્ણ પર્યાય કારણ નહીં, ઉત્તર પર્યાય કારણ નહીં, ચાર નીકળે
કારણ કોઈ એક સમયની પર્યાય તત્સમય છે બસ. નિમિત્ત કારણ નહીં, ત્રિકાળી કારણ નહીં, વ્યય કારણ નહીં, પૂર્વ પર્યાય કારણ નહીં,
ઉત્તર પર્યાય કારણ
કોઈ કારણ નહીં, તત્સમય કી યોગ્યતા પર્યાય આશ્રિત હોવાથી. હા, એ લાલ રંગે જે કપડું રંગાણું એ તમે રંગની સાપેક્ષતા જોયો તો નહીં મીતી, અને અહીંયાથી નિરપેક્ષ જો તો તત્સમયની યોગ્યતા છે બસ. હા હા, માટે પર્યાયાશ્રિત છે વ્યવહાર, અને નીતર પરાશ્રિત કેવું પડે, તમારે રંગનો આશ્રય લેવો પડે તો નૈમિતિક થઈ જાય. તો કર્મના ઉદયથી રાગ થાય એમ થાય, કર્મના ઉદયથી રાગ નથી થતો તો ખતરા હૈ, ઉસમે ખતરા હૈ બરા. હા, તો સાંખી મત હોય તો એ કહેતા હૈ કે હમ તો વહી કહેતા હૈ કે કર્મ કે ઉદય સે રાગ હોતા હૈ, જૈન દર્શન કે નહીં બિલકુલ નહીં હોતા હૈ. એની યોગ્યતાથી થાય છે. આ પર્યાય સત છે,
એ વ્યવહાર જે પર્યાય
સત છે એ વ્યવહાર છે. પરાધીન પર્યાય નહીં, નહીં પર્યાય પરાધીન હોય જ નહીં. પરાધીન નું કથન છે પણ પર્યાય પરાધીન ન થાય. કથનમાં પરાધીન હોય, ભાવમાં પરાધીન જો પરાધીન હોય તો પર ગમે એમ પર્યાય પરિણામ આવી જઈએ. કર્મ અને ક્ષમામાં રહેવું જોઈએ. અને કર્મ નો ઉદય આકરો આવે તો ક્રોધ થઈ જાય કે ના, કર્મ ના ઉદય થી ક્રોધ થતો નથી, કર્મના અભાવથી ક્ષમા થતી નથી. તત્સમયની યોગ્યતા એ ક્રોધ અને ક્રોધનો અભાવ તેને ક્ષમાનો અભાવ થાય છે. કર્મ તો નિમિત્ત માત્ર છે, કર્મ તો
નિમિત્ત માત્ર.
હા હા, કથન માત્ર. આનાથી આ થયું, કથન માત્ર છે. ઉષ્ણથી અગ્નિથી પાણી ઊનું થયું, કથન માત્ર છે. અગ્નિથી ઊનું ન થાય અને પાણીથી પણ પાણી
ઊનું
ન થાય. તત્સમયની યોગ્યતા એક સમયની છે, એ પર્યાસિત છે.
સ્વાધીન પર્યાય એ છે, સ્વાધીન પર્યાય નહીં.
નહીં,
સિદ્ધાંત નિમિત્ત ભાવ તો ખતમ હી હો ગયા. હવે તમે કોઈ નિમિત્ત હે નહીં,
હે
નહીં, સમજે નીકળ્યા.
વ્યવહાર નહીં, પર્યાય શું થવાથી બસ. અત્યારે મુંબઈમાં લીધી ની કાથા ગુરુદેવે 56 માં લીધી હતી. મુંબઈ પધાર્યા ત્યારે ઘણા વર્ષ થઈ ગયા, ત્યારે બધાનું ધ્યાન ખેંચાય એવી રીતે ટૂંકામાં વાત કરી હતી. પિતાનો તો બહુ કર્યો કે જો પરાશિત નથી લખવા એમ પર્યાશિત છે એમ ગુરુદેવે ત્યારે ધ્યાન ખેંચ્યું. પરાશિત અને પર્યાશિતમાં ફેર છે. પરાશિતમાં તો પરાધીનતાની ધ્વનિ આવે, સાપેક્ષતાની ધ્વનિ આવે, ને પર્યાય વ્યવહારને પર્યાય હશે તો પર્યાયના ધર્મને જાણે પણ પ્રતિત કરે એનો વ્યવહાર છે. પણ કથનમાં તો નિમિત્ત સાપેક્ષ આવે, પણ સમજવું નિમિત્ત નિરપેક્ષ. નિરપેક્ષ સમજો તો સાપેક્ષનું કથન વ્યવહાર કહેવાય. નિરપેક્ષને જો પરાધીન માની લ્યો
તો
વ્યવહાર નહીં રહ્યા. કર્મના ઉદયથી ક્રોધ થતો જ નથી કોઈ જીવને. ક્રોધ થાય ત્યારે કર્મના ઉદયને નિમિત્ત માત્ર કહેવામાં થાય ત્યારે. એટલે નિમિત્ત અકિંચિત કર છે એ સિદ્ધ થઈ ગયું. નિમિત્તથી ઉપાદાનના કાર્ય ન થાય. હા, કુંભારથી ઘડો થાય જ નહીં. અત્યાર સુધીમાં જેટલા ઘડા થયા છે એટલા એક ઘડો કે કુંભારથી થયા છે. રામજીભાઈ એને પછી કહે અત્યાર સુધી જેટલા ગળા થયા છે એટલા કુંભાર વિના જ
થયા છે. નહીં તો સરખા જ થવું જોઈએ,
સરખા થવો જોઈએ.
ગળા ગળા થાય થવું જોઈએ.
હા, તાવડી ન થાય. સર્વજ્ઞ ભગવાન આ ત્રણલોકનો નાથ એના જ્ઞાનમાં છે. દ્રવ્ય એના દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વતંત્ર સત અહેતુ જોયા ને વાણીમાં આવ્યું. પછી સાપેક્ષનું જ્ઞાન કરાવે કે એ વખતે અનુકૂળ અને અનુરૂપ પર્યાયની અનુરૂપતામાં અનુકૂળ નિમિત્ત છે આ બસ એટલું. ડાક્ટર નિમિત્ત ન હોય ઘડો થાય ત્યારે કુંભાર નિમિત્ત હોય એટલું નિમિત્તનું જ્ઞાન કરાવે છે. નિમિત્તથી થાય છે એ નિમિત્તને માનતો નથી. નિમિત્તથી કાર્ય ઉપાદાનમાં થાય નિમિત્તને માનતો કરાવીને પછી નંબર વન અહીંયા. હા, પછી નંબર ટુ લ્યો.
જ્ઞાન કા ખતરા નથી.
વ્યવહારની પર્યાય એક લીટીમાં તો માલ ભેરો છે,
કેટલું વધુ ભર્યો છે.
થોડો અભ્યાસ કરે તો સમજાય, બધું સમજાય. સ્વતંત્ર છે દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વતંત્ર સહેતુ છે. દ્રવ્ય સત ગુણ સત પર્યાય સત ઉત્પાદક વ્યય સત ને ધ્રુવ સત એવો આદુનો સિદ્ધાંત પાઠ છે. લ્યો એ દ્રષ્ટાંત આપ્યો કે કપડું તો સફેદ છે પણ એની પર્યાયમાં તત્સમી યોગ્યતામાં રતા થઈ છે, એ મારા નિમિત્ત છે, એટલી વાત એને કરી. તો એ ઔપાધિક ભાવ છે, વધારાનો ભાવ. કપડું હતું સફેદ અને થયું લાલ, એને ઔપાધિક ભાવ કે સ્વભાવ ભાવ ન રહ્યો. સફેદ પર્યાય થવી જોઈએ, એને બદલે લાલ પર્યાય થયું. કપડું તો સફેદ રહ્યું,
કપડું તો સફેદ રહ્યું,
પર્યાય
લાલ થયું.
લાલ પર્યાય થઈ ક્યારે પણ,
ત્યારે પણ કપડું 100% સફેદ કે 50-50%,
100%
અને 100% રંગ રાતો છે અને કપડું 100% હા. કાલે પ્રશ્ન પૂછ્યો હતો પ્રફુલાબેન, પાણીનો દ્રષ્ટાંત સવારે હતો છઠ્ઠી કાથામાં, કે પાણી જયારે ઉત્તર થાય છે પર્યાયની યોગ્યતા અને અગ્નિનું નિમિત્ત, ત્યારે પણ પાણી પૂષણ રૂપે પરણમતું જ નથી, એમ આત્મા શુભાશુ રૂપે પરણમતો જ નથી, એ રૂપે થતો જ નથી. પછી બપોરે કોઈ નહોતું, મેં ઘણા હતા પૂછ્યું, બેન સામાન્ય વિશે બે પડકાર છે, તો પાણી સામાન્ય અપેક્ષાએ તો ચિત્ર વિશેષ અપેક્ષાએ એવું થયું, તો એમાં કેટલા ટકા શીતળતાની ને કેટલા ટકા અગ્નિ ગણી? કે પડખા બે છે, એ તો પડખા બે કહીને જ એને ગોટાળામાં ચડાવવો જોઈએ ને, કે પાણી 100% શીતળ છે અને અગ્નિ 100% ઉષ્ણ છે, એમાં ભેળસેળ કાંઈ? અગ્નિ ને પાણી વચ્ચે ભેળસેળ ન હોય, કેમ કે ઉષ્ણતા અગ્નિની સાથે અભેદ કરી નાખી અને શીતળતા પાણીની સાથે અભેદ કરી, તો બે દ્રવ્ય જુદા થઈ ગયા કે નહીં? એમ બીજું બરાબર છે, પાસ માર જાઓ. ઓલા બે પડખા કહીને વાત કરીને તો જરા
પ્રસન્ન થયા કરા,
15%
ઉષ્ણતા
આઈએ, 15%
શીતલતા આઈએ, 15%
શીતલતા એ થઈ જવાબ આવે કે થોડા ઉષ્ણ હોવા પાણી કા ભાગ અને થોડા શીતળ હોવા, એક પાણી કા દો ભાગ હો ગયા,
પાણીમાં દો ભાગ એ
નહીં, એક ભાગ પાણી
કા દો.
ભાઈ
એક
સમય
વો ઉષ્ણતા ઉસકે સાથ અભેદ હો ગઈ, બહુ શીતળતા ઇધર રહે ગઈ.
હા
હા હા, બહુ સરસ. ભાવ અટી શકે છે, જવાબ દો,
સારો
જવાબ સારો. પછી મેં કહ્યું એને અલૌકિક વાત છે, જૈન દર્શન કેટલા બે ભાગ જ છે, ચેતન ને જળના બે
ભાગલા છે.
હવે એની જેમ દ્રષ્ટાંત પૂરો થયો, સફેદનું બનેલું કપડ છે, રંગના સંયોગે એની પર્યાય રાતી થઈ છે, એને ઔપાધિક ભાવ કહેવાય, સ્વભાવ ભાવ નથી. સફેદ કપડું ને એની સફેદ પર્યાય તો એ સ્વભાવ ભાવ કહેવાય, પણ આ તો ઔપાધિક ભાઈ વધારાની ચીજ થઈ, રાતું કપડું કહેવાનું એની જેમ. હવે જો સિદ્ધાંત, ભૂતગલના સંયોગ વસે, સંયોગથી નહીં, ભૂતગલના સંયોગના વસે, ભૂતગલથી નહીં, ભૂતગલથી કે તો પરાધીન થાય અને એના વસ સ્વતંત્રપણે પર્યાયનું લક્ષ કરે છે, એમ સોનું લક્ષ ચૂકી અને પરનું લક્ષ સ્વતંત્રપણે કરે છે, એને વસ થાય છે. ભૂતગલના સંયોગના વશે અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે, જેનો ભાવ બંધ પ્રસિદ્ધ છે, એટલે રાગાદીને ભાવ બંધ કહેવાય અને રાગાદીનું ભૂતગલ નિમિત્ત થાય છે. એવા જીવના ઔપાધિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો, જીવના ઔપાધિક ભાવ ને અવલંબીને પ્રવર્તો છો તો કોણ વ્યવહાર નહીં? વ્યવહાર નહીં, જીવના સ્વભાવ ભાવને અવલંબતો નથી, એ ઔપાધિક ભાવને દેખે છે. એ ઔપાધિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો તે વ્યવહાર નહીં. બીજાના ભાવને બીજાનો કહે છે, બીજાના ભાવને બીજાનો કહે છે, એટલે પૂતગલના ભાવને જીવનો કહે છે, અથવા પર્યાયના ભાવને દ્રવ્યનો ભાવ કહે છે. બે ભેદમાં સમજાવું, પૂતગલના વશે થાય છે માટે વ્યવહારને બીજાના ભાવને બીજાનો કહે છે, એટલે છે પૂતગલનો ભાવ. આજે વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યંત બધા જે ભાવો કયા એ પૂતગલના સંગે થતા હોવાથી છે પૂતગલનો ભાવ, અને વ્યવહાર નહીં કહે છે જીવનો ભાવ. એ ખોટું છે, બીજાના ભાવને બીજાનું કહે. જેમ કે આ મનુષ્ય છે જીવ, તો એ બીજાનો ભાવ છે, પૂતગલનો ભાવ, એને જીવ કહે, એ તો ખોટું છે ને. હવે રંગનો ભાવ છે, રાતું કપડું રંગાણું જે બીજાનો ભાવ છે, રંગનો ભાવ છે, કપડાનો ભાવ નથી. છતાં કપડું રાતું થયું, કપડું રાતું થયું, એ બીજાના ભાવને બીજાનો ભાવ કહે છે. સફેદ કપડાને રાતું કહે છે કોણ? વ્યવહાર નહીં. વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. આ મકાન છે પૂતગલનું, અને કહેવાય કે આ મકાન લાલુભાઈનું, વ્યવહારને એનું કથન છે. બીજાના ભાવને બીજાનો કહે છે, ખોટી વાત છે. એમ એક પૂતગલના વશે થયું હોવાથી પૂતગલના ભાવને પૂતગલ એ જીવનું કેવું એ વ્યવહાર, અને એક પર્યાય પ્રગટ થઈ સત હેતુ એને દ્રવ્ય કેવું, એને આત્મા કેવો, એ પણ વ્યવહાર. એક પરાસ્થિત વ્યવહાર, એક પર્યાસ્થિત વ્યવહાર. એક પરાસ્થિત વ્યવહારથી સમજાવે છે, અને એને લક્ષ્ય છોડાવવું છે પર્યાયનું. લક્ષ તો પર્યાયનું છોડાવવું છે. એક પરાસિત કર્મના સંગે જે રાગ થયો તો એ બીજાના ભાવને બીજાનો કહે છે. કર્મનો ભાવ છે કર્મકૃત, એને જીવકૃત કેવો, એનું નામ વ્યવહાર, પરાસિત વ્યવહાર. અને બીજું એ રાગાદી પરિણામ તત્સમયની યોગ્યતા થઈ છે એ પર્યાયનો ભાવ છે. એ પર્યાયના ભાવને દ્રવ્યનો ભાવ કેવો, એનું નામ પર્યાય આશ્રિત વ્યવહાર, અને ઓને પરાસિત વ્યવહાર, બે નું છે.
બીજાના ભાવને બીજાનું કહે છે, પ્રાસ્થિત કા નિષેધ ક્યા અને પર્યાયનો જીવ માન્ય કા નિષેધ.
ઓ બી બીજાના ભાવને બીજાનું કહે છે, કેમ કે જીવનો ભાવ પારણામિક ભાવ નથી, પારણામિક ભાવ નથી. ઉદયિક ભાવને જીવનો કહે, પર્યાયને દ્રવ્ય કહે, પર્યાયને દ્રવ્ય કહે, પર્યાયને દ્રવ્ય કહેવું એ પર્યાય આશ્રિત છે. અને પૂતગલના સંગે રાખ્યો એનું નામ પરાસિત વ્યવહાર, એ બે નો નિષેધ કરો. બે માં કોઈ જીવ નથી, બીજાના ભાવને બીજાનો કહે છે, એમાં બે ભાવ લેવા. કર્મના સંગે ઔપાધિક ભાવ કયો એ બીજાનો ભાવ છે, છતાં જીવનો ભાવ કયો? રાગી જીવ થઈ ગયો, ક્રોધી જીવ થયો, જીવ ક્રોધી થઈ ગયો. હે તો કહે છે કે એ પરાશિત છે, ભૂતગલના વશે ક્રોધ થયો, પરના લક્ષ્ય રાગ થયો, પર્યાયમાં થયો એની યોગ્યતાથી, પણ લક્ષ્ય અને કર્મમાં જોડાય છે, તો એનું નામ કહેવાય પરાસિત વ્યવહાર. પરાસિત વ્યવહાર ને જીવ કેવો એ પણ અભૂતાર્થના સત્યા છે, અને કર્મથી નિરપેક્ષ ઔદૈક ભાવને જીવ કેવો, પર્યાયને જીવ કેવો એ પણ અભૂતાર્થ છે. માટે પરાસિત વ્યવહાર અને પર્યાયાશ્રિત વ્યવહાર બે બીજાના ભાવને બીજાનો કહે છે, પર્યાયને દ્રવ્ય કહે છે. સમ્યક દર્શનની પર્યાય એ જીવ છે એ ઉપચારનું કથન છે, ખોટું કથન છે. એ જીવ નથી. કેમ જીવ નથી? કે એક સમ્યક દર્શનની પર્યાય તો અનિત્ય, ક્ષણભંગુર, નાશવાન છે. બીજું એ પર્યાયમાં આનંદ ગુણ નથી આવતા, અને દ્રવ્ય તો આનંદ ગુણનો પિંડ છે, અને એ પર્યાયમાં જીવનું લક્ષણ નથી, સૂક્ષ્મ ક્ષાયિક ભાવ છે એમાં જીવનું લક્ષણ નથી, પારિણામિક ભાવ નથી, માટે એ પર્યાશ્રિત ભાવ છે, એ જીવનો ભાવ નથી. પારિણામિક ભાવ એ ધ્રુવ પરમાત્મા એટલો જીવ છે.
દૂસરી વાત અસ્તિશય સિદ્ધ કરી, ઇદાનંદ ગુંડ પિંડ હે, ઇસમાનંદ ગુંડ આવતા
નથી આવતા,
એ અપરમ ભાવ અમે ક્યાંથી આવે,
ક્યાંથી આવે પરમ ભાવ છે. કેમ કે પરાશ્રિત સુગમ રીતે પૂતગલના સંગે થાય છે, માટે એવી અપેક્ષા પણ શાસ્ત્રમાં આવે છે. સમજીએ, મૂળમાં તો પર્યાશ્રિત લીધું છે, પછી પૂતગલને આશ્રિત પણ લીધું. પર્યાશ્રિત રાખીને, નિરપેક્ષ રાખીને સાપેક્ષની વાત કરી, એમાં ખૂબી છે. નિરપેક્ષ રાખવું પહેલી લીટીમાં, પછી સાપેક્ષનું જ્ઞાન કરાયું. હા, આ તો કોઈ શાસ્ત્ર છે
ખરેખર, એ જ વસ્તુ સ્થિતિ છે. નિરપેક્ષ રાખીને
સાપેક્ષની વાત કરી, પેલા નિરપેક્ષ કીધું, પર્યાશ્રિત છે બસ. પરાશ્રિત ન લીધું, ઉદ્ગલાશ્રિત ન લીધું, નિરપેક્ષિત કર્યું અને પછી સાપેક્ષ કહ્યું કે કર્મના સંગે રાગાદી થાય છે, ઉદ્ગલના આશ્રય થાય છે, કર્મના આશ્રય થાય છે, માટે એ બીજાનો ભાવ છે. એને વ્યવહાર નહીં, બીજાના ભાવને છે. પૂતગલનો ભાવ અને કેજીવનો ભાવ એ ખોટું છે. બીજું પર્યાયને દ્રવ્ય કે છે એ ખોટું, પર્યાયને જીવ કે છે એ ખોટું છે. કેમ કે જીવનું લક્ષણ એમાં નથી, પણ ચેતના લક્ષણ તો છે ને. પણ ચેતના લક્ષણ છે, અનિત્ય ચેતના લક્ષણ છે, નિત્ય ચેતના લક્ષણ છે એમાં.
અનંત ગુણ આવતા નથી, માટે અનિત્ય ચેતના લક્ષણ, નિત્ય ચેતના લક્ષણ નથી
એમાં. પારણાનિક ભાવનો અભાવ, લક્ષણ તો જીવનું પરમ પારણાનિક ભાવ. બીજું પર્યાય સક્રિય છે અને દ્રવ્ય સક્રિયને જીવ કેવો એ વિરોધ છે, ખોટું છે. જીવ તો નિષ્ક્રિય છે. સમજી ગયા? વધારે વિસ્તાર. જીવ નથી, પર્યાયને જીવ માનીશમાં. વ્યવહારે જીવ કહેવાય, નિશ્ચય તો અજીવ છે, નિશ્ચય તો પરદ્રવ્ય છે. સગળો આવવો જોઈએ ને, પરાશ્રિત અને પર્યાશ્રિત બે,
સગળો
પરાશ્રિત અને
પર્યાય. સક્રિય પ્રણામ ને નિષ્ક્રિય દ્રવ સ્વભાવ ક્યાંથી થાય?
ક્યાંથી થાય?
બીજાના ભાવ ને બીજાના,
બીજાના ભાવ ને સક્રિય ને નિષ્ક્રિય કે છે. તો એ તો સક્રિય છે, બીજાના ભાવ છે પર્યાય નો, અને કે છે દ્રવ્ય નો ભાવ. વ્યવહાર નહીં ના કથનને સાચું માન્યું એ સંસાર છે. એટલે ટૂંકામાં આટલું છે, વ્યવહાર નહીં નો વિષય જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. છે પર્યાય છે, ના નહીં પર્યાય નહીં, પણ પર્યાય પોતે જીવ નથી. એમ પર્યાય કે છે, પર્યાય કે છે કે હું જીવ નથી. કેમ કે એ વાચા પર્યાયમાં, વાણી પર્યાયની છે, દ્રવ્ય તો કઈ બોલે નહીં. વ્યવહાર નહીં સગળો અવતાર, અસત્યાગ કહીને જૈન દર્શને ટકાવે. નકર વ્યવહારનો પક્ષ છૂટવો મુશ્કેલ થાય. કેમ કે વ્યવહારના કથન જાજા, નિશ્ચયના કથન ઓછા. જીવ મિથ્યાદૃષ્ટિ છે, જીવરાગી છે, જીવકર્મનો બંધાયેલો છે. કળાબેને પૂછ્યું તું, ભ્રષ્ટાચારી ભાવો, પાંચ ભાવો, પાંચ ભાવો આત્મામાં નથી, આત્મા અબદ્ધ છે, કર્મથી બંધાયેલો નથી. રાગથી સહિત નથી આત્મા, રાગથી રહિત છે આત્મા. ગુણભેદ વિનાનો છે, ગુણભેદ એમાં નથી. ઉદ્ઘટ થાય જીવ નથી, નિયત્ય જીવ છે. બે દિવસ ખૂબ ત્યાં આજ જયારે સાથે બેઠીએ ત્યારે આજ વાત દીખાય. વાત
પાસ તો યહી આતા હૈ.
આદમી કાઢા કા પસંદગી કાઢા લખા
અનુસંધાન છે. અગિયારમી ગાથાનો વિસ્તાર આમાં કર્યો, એમાં ટૂંકું કર્યું છે પણ એટલો વિસ્તાર નથી જેટલો આમાં છે. બીજાના ભાવને બીજાનો કહે છે માર્મિક વાતી છે અને નિશ્ચય નહીં દ્રવ્યના સ્વભાવ ભાવને જ સ્વભાવ ભાવ કહે, ઉલટું વ્યવહારનો નિષેધ કરે. એક વખત અમારે આ ચર્ચા થતી હતી ત્યારે મેં કહ્યું નિશ્ચય નહીં તો દ્રવ્ય આશ્રિત હોવાથી દ્રવ્યનો જેવો સ્વભાવ છે એને તેનો જ કહે છે. પછી રંજનજી કહે તેનો તેને કહે છે ને વ્યવહારનો નિષેધ કરે છે.
બરાબર આપે આચાર્ય મહારાજ કે શબ્દ
આચાર્ય મહારાજ નિષેધ કરે
નીચે દાવા યોગી નિશ્ચયના આપણે નીચે દાવા યોગી
છે. શું કહ્યું બીજાના ભાવને બીજાનો કહે છે એના બે અર્થ દીકરા, એક પરાશ્રિત જે થાય એ પણ બીજાના ભાવનો છે, એ જીવનો ભાવ નથી અને બીજું પર્યાય છે એ દ્રવ્ય નથી માટે એ પર્યાય આશ્રિત છે. એ બે વ્યવહાર છે, એ બે વ્યવહારનીનો વિષય જાણવાયું છે પણ ઉપાદેય નથી, ગ્રહણ કરવાયું નથી, યાદ્ય છે ગ્રાહ્ય નથી. અને હવે આગળ અને નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી જો આમાં ખૂબી છે સંધ્યાજી, નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી અને વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી પરાશ્રિત કરીને પીટીમાં વ્યવહાર નહીં પર્યાય આશ્રિત છે અને નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી નિશ્ચય નહીં દ્રવ્યનો જેવો સ્વભાવ છે કપડું સફેદ છે એમ કહેનાર નિશ્ચય નહીં છે અને કપડું લાલ થયું એમ કહેનાર વ્યવહાર નહીં છે. તો જો કપડું લાલ છે એમ શ્રદ્ધામાં રાખશે તો કપડું સફેદ હાથમાં આવશે નહીં.
માટે પરાશ્રિત તો કાઢી નાખશું,
કાઢી નાખો.
એટલો પર્યાય
પર્યાશ્રિત છે એ પેલા શબ્દમાં પર્યાશ્રિત અને નિશ્ચય નહીં માં પણ નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી એટલે કે નિશ્ચય નહીં જેવો આત્માનો ત્રિકાળી સામાન્ય એકરૂપ સ્વભાવ છે એને જ પ્રસિદ્ધ કરતો હોવાથી એ દ્રવ્યાશ્રિત છે. નિશ્ચય નહીં એ દ્રવ્યને જ આત્મા કહે છે, ધ્રુવને જ આત્મા કહે છે, આત્માને જ આત્મા કહે છે અને ઓલું અનાત્માને આત્મા કહે છે, ઓલું પરદ્રવ્યને સ્વદ્રવ્ય કહે છે, ઓલું સક્રિય ને નિષ્ક્રિય કે છે.
બીજાના ભાવને બીજાનો કહે,
બીજાના ભાવ
એનો ભાવ તો
એ જ હોય છે. નિશ્ચય નહીં આ છે ને સિદ્ધાર્થની વાત છે. ત્રણે કાળ વૃષ્ણદેવ ભગવાનના વખતમાં આ વાત, મહાવીર ભગવાનના વખતમાં આ વાત, અત્યારે શ્રીમંદર ભગવાનની વાણી નીકળે છે એમાં પણ આ વાત અને ભાવિની ચોવીસ તીર્થંકર થશે એ પણ આ જ કહેવાનું.
સિદ્ધાંત જબરદસ્ત પકડમાં આવ્યા છે કે બીજા